હે પક્ષીરાજ, નિંદા કરનારો કોઈ પણ માણસ સદગતિ પ્રાપ્ત કરી શકતો નથી. એના જુદા જુદા વિભાગ પાડ્યા કે કોણ કઈ નિંદા કરે એને કયા દુઃખ કઈ ગતિ પ્રાપ્ત થાય, કયા નરક ભોગવવા પડે. એ તુલસીજીએ કાગ ઋષિના મુખેથી ગરુડજીને સંભળાય. હર ગુરુ નિંદક, ગુરુની નિંદા સુણે નિરધાર, શિશુ ગાળી રેડે શ્રવણ મોજાર. જે ભગવાનની ગુરુની નિંદા કરે એમ નહીં, સાંભળે એને પણ યમરાજા શિશુ ગાળીને એના કાનમાં રેડે. આજે અંગદજીએ પણ કહ્યું, રાવણે નિંદા કરવા માંડી ભગવાનની. એટલે જ્યાં ભગવાનની નિંદા કરી, ક્રોધ વંત અતિ ભયો કપિંદા, દુભુજ દંડ પછારી. બહુ સરસ ભાવા કે રાવણે ભગવાનની નિંદા કરી. પેલો તપસ્વી એના બાપે કાઢી મૂકેલો જંગલમાં ભટકતો, આમ રાવણે કહ્યું, બસ અંગદ તારે જોવું છે કે મારા મારા આરાધ્ય છે, મારા ઈષ્ટદેવ છે. એમ કરી આવેશમાં આવી, બે બે હાથ ભેગા કરી અને જે રાવણના રાજ દરબારની અંદર ધરતી ઉપર પછાડ્યા, એની સાથે આખી સભા, આખો રાજમહેલ ડોલ્યો. અને ત્યાં તુલસીજીએ કહ્યું છે કે જો સામર્થ્ય હોય તો એવાની જીભ ખેંચી કાઢો, નહીતર કાન મોદી ને તો ચલાવ પરાય, નહીતર કાન બંધ કરીને ત્યાંથી ચાલી જાઓ, કોઈ પણ નિંદાની અંદર ઉભા રહેશો નહીં. તો આમ હરિહર નિંદા સુનાઈ જે કાના હોય, પાપ ગો ઘાત સમા. હિન્દુ તરીકે ગૌ હત્યાનું પાપ લાગે, પણ ગાયનું પાલન ભગવાન કૃષ્ણએ કર્યું છે. પૃથ્વીને ગાય તરીકે ભગવાને પાલવી છે, ભગવાન દત્તાત્રેય પાલવી છે. એટલે ગાયનું પાલન કરવું, એની હત્યા ન થાય, અને ગોઘાત ગૌ હત્યા ભયંકર પાપ છે. તો ભગવાનની નિંદા સાંભળનાર, ગુરુની નિંદા સાંભળનાર, એને કઈ કઈ સજાઓ થાય. કોઈની નિંદા ન કરો, અને નિંદા કરવાથી કઈ દુર્ગતિ થાય છે. અને જ્યારે પણ તમે બોલો ને, કોઈ પણ વ્યક્તિ માટે કંઈ પણ સારું કે નરસું બોલો ને, તો ફરતું 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 કોક દાડો એ વ્યક્તિ સુધી પહોંચી જાય. આપણો અનુભવ છે, ખૂબ સારો અનુભવ છે. ગમે ત્યાં, ગમે તે છેડે, ગમે તે ખૂણે કોઈ બોલ્યો હોય, મહારાજ આમ છે, સારા છે, ફરતી 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 એ વાત આવી જ જવાની. તો બોલતા વિચાર કરજો, કોઈ નહીં હોય પાપ ગો ઘાત. અને જ્યારે એની એના કાન સુધી એની એ વાત આવી જાય, બોલ્યો હોય, પછી પેલા પ્રત્યે કેવો ભાવ કરો. એટલે ગતિ દુર્ગતિ નરક એ બધી વાત એક બાજુ પડતી છે, પણ નિંદા એ પાપ છે. નિંદા નરકની ખાણ, નિંદા નરકની ખાણ. એટલે ક્યારે પણ સાથે મળો, બેસો, નિંદાને બદલે કંઈક સારી વાત કરો, કંઈક સત્સંગ કરો, કંઈક આનંદ કરો. પણ કોઈની નિંદા તો કરશો જ નહીં. નિંદા કરનારની સમાજની અંદર પણ દુર્ગતિ થાય છે, અને મૃત્યુ પછી પણ એની સદગતિ ક્યારે થઈ શકતી નથી. હર ગુરુ નિંદક દાદુ રહો. દેડકા થવું પડે, દેડકા એમને ચોમાસું આવે ને, ભેગા થઈને અવાજ કર્યા જ કરે, અવાજ કર્યા. ભલે અહીંયા આપણે પણ કિષ્કિંધા કાંડની અંદર તુલસીદાસજીએ બહુ સરસ વાત કરી, વેદ પઢાઈ જન બટુ સમુદાય, એક સાથે પેલા બટુકો વેદ વેદગાન કરતા હોય સસ્વર એક ધાર્યો આમ, અને બધા દેડકા બોલે ને ત્યારે એનો અવાજ એક આમ એક સરખો એક સરખો લયબદ્ધ. તો એને કવિ છે, એને સારી જગ્યાએ પણ બેસાડી શકે. સાહિત્યમાં તમે જુઓ કે પ્રકૃતિની નું નિરૂપણ કર્યું છે બધા ઘણા કવિઓએ, કાલિદાસે ભાસે, પણ ત્યાં આગળી એને ઉત્તેજિત કરી નાખી, થોડીક આવેશિત અને વિકૃત કરી નાખી પ્રકૃતિ નિરૂપણને. પણ તુલસીદાસજી કિસ્કિંધાસ કાંડની અંદર પ્રકૃતિનું નિરૂપણ કર્યું છે સૌમ્ય સાત્વિક, બિલકુલ સહેજ પણ વિકૃતિ આવવા દીધી નથી, છતાંય પ્રકૃતિ પ્રકૃતિને સુંદર વર્ણન કર્યું. ભગવાન જ્યારે પર્વત ઉપર બિરાજે છે ચાતુર્માસમાં, અને તે વખતે ચોમાસાની અંદર પાણી જે વરસે, વરસાદ આવે, વાદળ આવે, એના માટે એક એક ચોપાઈની અંદર કિસ્કિંધામાં વાંચો ખૂબ જ્યારે એનો પાઠ આવે. તો કવિ છે એને સારામાં સારી રીતે એને એને વિકૃતને બદલે એને સૌમ્યને સાત્વિક પણ બનાવ્યું. એ પ્રકૃતિ ઉત્તેજિત પણ હોય અને સૌમ્ય હોય, અને એ કવિને દરેક વસ્તુ એને શણગારતા. અહીંયા કાગ ઋષિના મુખથી કાગભૂષુંડીને, કાગભૂષુંડીજીએ ગરુજીને સંભળાવ્યું કે નિંદા એ નરકની ખાણ છે. પ્રીતમ સ્વામી કહે છે કે નિંદા સાંભળે ને ગુરુની, એને ભલે કે આપણે તો શું આપણે ક્યાં બોલ્યા છે, પણ સાંભળ્યું તો ખરી ને, દોષ લાગે. શિશુ ગાળી રેડે શ્રવણ, એના કાનમાં શિશુ ભરી દે ગરમ ગરમ, એટલે આપણને ખૂબ ચેત્યા છે. સત્સંગ કરો પણ નિંદા ન કરો, કોઈ નહીં બને ત્યાં સુધી નિંદા. જન્મ અને એ આ દેડકાનો અંદરના ગંદા કીચડની અંદર, નાના નાના ગંદાતા ખાબડાની અંદર પડી રહેનાર એવા 1000 જન્મ સહસ પાવતન, એવા 1000 જન્મ સુધી આવાને આવા શરીર મળ્યા કરવાના. કીચડના ગંદા કીડા હોઈએ, કીચડના દેડકા હોઈએ, અને જો તો દેડકા કીચડમાં જ રમતા, આમ 1000 જન્મ આવા મળે નિંદા કરનાર. હવે જોઈતા હોય કેજો, આમ લઈ આવજો, મળી જશે બધાને, સસ્તામાં મળી જશે, શોધવાય નહીં જવું પડે. 4 જણ બેસો અને કરવા માંડો, 1000 જન્મ મળી ગયા તમને વગર કિંમત ચૂકવી, નિંદા કરવા માંડો. જન્મ સહસ્ર પાવતન, નહીં તપ કરવું પડે, નહીં જપ કરવા પડે, નહીં યાત્રા નહીં કરવી પડે, જન્મ જન્મની જતન કરાવી એ નહીં કરવું પડે. 1000 જન્મના આવા તમને દેડકાના મળી જ જવાના. લો એમને સેલ બોનસ એમને આપી દઈશું દિવાળી આવી. તો જન્મ સહસ પાવતન સોઈ હર ગુરુ નિંદક દાદુરો, નિંદા માત્ર નરકની ખાણ એમ આપણા ચિંતક સંતોએ કહ્યું.
જનિંદક બહુ નરક ભોગ કરી,
જે સાત્વિક બ્રાહ્મણ છે, તપસ્વી બ્રાહ્મણ છે, જે નિયમિત સંધ્યાકાળ કરે, ત્રિકાળ સંધ્યા કરે છે, એવા બ્રાહ્મણની જે નિંદા કરે તેની વાત બધા બ્રાહ્મણ. દ્વિજનિંદક કે જેનું જીવન સાત્વિક ને ઋષિમય જીવન છે, શાસ્ત્ર પરાયણ, તો એવો જે બ્રાહ્મણ છે એની જે નિંદા કરે છે એને અનેક પ્રકારના નરક ભોગવી કરીને આખરે એને કાગડાનું શરીર પ્રાપ્ત થાય છે. પક્ષીરાજ આ હું તમારી સામે બેઠો છું, મેં ભગવાનની નિંદા કરી, વિષ્ણુનો ઉપાસક હતો, શિવ ઉપાસક નો, અને એની નિંદા કરી ભગવાનની, હરિહર નિંદા સુનઈ ગયો, તો ગુરુની પણ ગુરુનું પણ અપમાન કર્યું, ન માન્યું. અતિ અઘ ગુરુ અપમાનતા સહી નહીં શકે. મહેશ ભગવાન પેલાની ના સામ એની આવનું અપમાન ના સહન કરી શક્યા. ભગવાન શિવ આવેશમાં આવી ગયા કે ગુરુનું અપમાન કરું છું. જા રાક્ષસ થઈ ગયા, જા સર્પિયોની અંદર પર કેટલા બધા શાપ મળ્યા. તો અહીંયા આગળ જગ જનમહી બાયસ કરી, મેં એ પાપ કર્યા છે. ભલે હું તપસ્વી છું, આજે કાગ ઋષિ તરીકે ઓળખાઉં છું, પણ એ ભગવાનની કૃપા દયા. મારા ગુરુ મહારાજે વરદાનની અંદર ફરી એને શ્રાપ આપ્યો ને, તો કંઈક તો હવે એનું નિવારણ આપો. કે સારું, જા, મારી ભક્તિ નહીં ભૂલે. અને હજાર દસ હજાર શરીર એવા તો એને ધારણ કરવા જ પડશે. તો મેં ભગવાનની નિંદા પણ કરી હતી, મારા ગુરુનું પણ અપમાન કર્યું હતું, એટલા માટે કાગડો થઈને આવ્યો છું. જગ જનમ અહી બાયસ સરી, બીજાને કોઈ નહીં, હું જ પાપી છું એમ કીધું. પોતાનો અપરાધ, પોતાનું પાપ કહી દેવું એ બહુ અઘરું, સહેલું નથી, બહુ અઘરું. ત્યારે તોરલ કે ને, પાપ તાર ઉપર કાર, ધર્મ તારો સંકાર. પાપને પાપને કરીએ પ્રકાશ, પુણ્ય કદી કહીએ નહીં. પાપને કરીએ પ્રકાશ, કહેવાથી બંને ઘટે. પુણ્ય કહ્યા કરો તો એ ઘટે, અને પાપ લોકોને કહોતો હોય એ પણ ઘટે. તો પાપને કહી નાખો, તો જો પાપ જો કહી દેશો તો આપોઆપ ઘટી જશે. પણ જો એ પાપને સંઘરી રાખ્યું અને મોટો ખજાનો એકત્રિત થયો, તો ઉપાડવાનો એ તમારે, વાપરવાનો એ આપણે. તો એ સ્પષ્ટતા કરતા અહીંયા કાગ ઋષિએ કહ્યું કે જો હું ગમે તેવો છું, ઋષિ છું, તપસ્વી, તમને કથા સત્સંગ પણ કરાવું છું, આખરે તો કાગડો જ છું ને. કેમ? નિંદા કરી હતી ભગવાનની અને આજ્ઞાનું પાલન નહોતું કર્યું, ગુરુનું વારંવાર અપમાન કર્યું હતું, એટલા માટે કાગડો. જે જે કોઈ નિંદા કોણ કરે, અભિમાની હોય તે પોતાની જાતને વધારે સ્પષ્ટ આમ ચકચકિત કરવા માટે બીજા બધાને કે તો આમ છે, ફલાણો આવો છે, હું જ છું જે છું તે, એટલે અહંકારને પોષવા માટે પણ નિંદા કરતો હોય. અનાત્મની ત્યક્ત નિજા અભિમાનકમ, જે આત્મા એ આપણું સ્વરૂપ નથી, અહંકાર એ આપણું નથી, હું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું, અને અહંકાર તો અનાત્મ છે, એનો ત્યાગ કરો. તમ સંત રામમ સતતમ નતો, જે તો અહંકાર ક્યારે આવે, નિંદા કરવાની ઈચ્છા ક્યારે થાય, અભિમાન આવે ને ત્યારે બીજાને અલકો પાડવાની વૃત્તિ જાગે. તે હલકો છે, હું જ મોટો છું, હું જ મોટો. અને અભિમાનની દિવાલ માણસ પોતા બીજા બધાને દબાવતો જાય, પોતે ઊંચો વધતો જાય. અને અહંકાર જેટલો ઊંચો વધે, અહંકારની દિવાલ એટલી બધી અને અંતરિયાળ દિવાલ ચણે પછી એને કોઈ ટેકા ના હોય. એન્જિનિયરને પૂછી જુઓ, બહુ ઊંચી દિવાલ કરે તો, અરે એમને પવનનો ધક્કો વાગે ને. તો અહંકારની દિવાલ માણસ પોતાની જાતે જ ઊંચી કરતો જાય, અને આખરે એક દિવસ એ ઊંચી, અતિ ઊંચી ચણેલી દિવાલ એની ઉપર એને જ દાબી દે. સબકે નિંદા સુરસ્રુતિ નિંદક જે અભિમાન, રવરવ નરક કેવું હશે એ ગરુડ પુરાણમાં વાંચી. રવરવ નરક કેટલું બધું ભયાવહ છે. તો સુરશ્રુતિ વેદોની, આપણા શાસ્ત્રોની નિંદા કરવા વાળા પણ બહુ હોય છે, વિપરોમાં આવે ને. આ કૃષ્ણએ અમારા બધાનું ખોદ કાઢી દીધું, ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટમ કર્યું, આયેલું પેપરમાં. અને સુંદરકાંડની અંદર લખ્યું તો એને એ શાસ્ત્રોની નિંદા કરનાર, શાસ્ત્રની નિંદા કરનારને રવરવ નરકની અંદર જવું પડે છે, ભયંકર દુઃખો યાતનાઓ નરકની ભોગવવી પડતી હોય છે. બીજું કશું નહીં, સાર એટલો જ કહેવાનો કાગ ઋષિનો કે કોઈની નિંદા કરશો નહીં, નિંદા કરનારની ક્યારેય સદગતિ થતી નથી.